એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત. આજે આપણે એક એવી કૃતિની સફરે નીકળી રહ્યા છીએ જે ખરેખર તો અમેરિકી સાહિત્યનો એક મજબૂત સ્તંભ ગણાય છે, ટોની મોરિસનની પ્રથમ નવલકથા ધ બ્લુએસ્ટ આઈ. ટોની મોરિસન સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા. એમનું લેખન કાર્ય, એની ખાસિયત જ એ રહી કે તેમણે અશ્વેત અમેરિકનોના આંતરિક વિશ્વ પર, એમની સંવેદનાઓ, પીડા, સંઘર્ષો આ બધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
હા, અને એ પણ કોઈ બહારની નજરે નહીં, પણ પોતાના સમુદાય માટે, પોતાના અવાજમાં.
બરાબર. એમણે ખાસ કરીને પેલી શ્વેત દ્રષ્ટિ, એટલે કે જે પ્રભાવશાળી શ્વેત સંસ્કૃતિ છે, એના દ્રષ્ટિકોણથી જ જોવા અને મૂલવવામાં આવવાની જે સ્થિતિ હોય એનાથી મુક્ત થઈને લખવાનો પ્રયાસ કર્યો.
હા,
એ બહુ મહત્વની વાત છે. ધ બ્લુએસ્ટ આય એ 1970માં પ્રકાશિત થઈ, પણ વાર્તા આપણને છેક 1941ના અમેરિકામાં લઈ જાય છે. લેખિકાનું પોતાનું વતન લોરેન, ઓહાયો, ત્યાંનો એક નાનકડો અશ્વેત સમુદાય.
અને એ સમયગાળો પેલો બ્લેક આર્ટ્સ મૂવમેન્ટનો પણ હતો, ખરું ને, જે અશ્વેત સંસ્કૃતિ અને ગૌરવની ઉજવણી પર ભાર મૂકતો હતો.
હા, બરાબર. પણ મોરિસનને અહીંયા મતલબ કે કોઈ રાજકીય નારાબાજીને બદલે જાતિવાદના જે ઊંડા મનોવૈજ્ઞાનિક જખમો છે એના પર ધ્યાન આપ્યું.
એટલે જ કદાચ શરૂઆતમાં આ પુસ્તક થોડું વિવાદાસ્પદ રહ્યું હશે.
ચોક્કસ. એમાં જે વિષયો ચર્ચાયા, જેમ કે પરિવારમાં થતું જાતીય શોષણ, જેને આપણે અગમ્ય ગમન કહીએ, બાળ શોષણ, અને ખાસ કરીને જે મને સૌથી વધુ અસર કરી ગયું એ છે ખુદ અશ્વેત સમુદાયની અંદર રહેલો પેલો આંતરિક જાતિવાદ. આ બધું ઘણા માટે સ્વીકારવું બહુ અઘરું હતું ત્યારે, પણ સમય જતાં આ કૃતિ મોરિસનના સમગ્ર સર્જન કાર્યમાં અને અમેરિકી સાહિત્યના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ બની.
સાચી વાત છે.
આ નવલકથા આપણી સામે એક મૂળભૂત અને, સાચું કહું તો, કાળજું કંપાવી દે એવો સવાલ મૂકે છે, જે સમાજ સતત કોઈ વ્યક્તિને એવો અહેસાસ કરાવે કે તું પ્રેમ પામવાને લાયક જ નથી. એ સમાજમાં એ વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરવાનું શીખે તો શીખે કઈ રીતે?
ખરેખર આ પ્રશ્ન જ આખી વાર્તાનું હાર્દ છે. મોરિસન આપણને 1941ના લોરેન, ઓહાયોમાં લઈ જાય છે, અને શરૂઆત જ તમે કહ્યું એમ એક ધારદાર વિરોધાભાસથી કરે છે.
હા, પેલી ડિક એન્જેન પ્રાઇમરની વાત.
બરાબર. એ સમયના શ્વેત બાળકો માટેની પોપ્યુલર વાંચન પોથી, એના સરળ સપાટ આદર્શ વાક્યો. હિયર ઇઝ ધ હાઉસ, ઇટ ઇઝ ગ્રીન એન્ડ વ્હાઇટ, ઇટ ઇઝ વેરી પ્રિટી, જાણે બધું જ પરફેક્ટ, સુખદ, વ્યવસ્થિત.
અને એની એકદમ સામે પેકોલા બ્રેડલવના જીવનની વાસ્તવિકતા.
હા, કઠોર ક્રૂર વાસ્તવિકતા, ગરીબી, અંધાધૂંધી, ઉપેક્ષા, હિંસા, બધું જ છે એના જીવનમાં. આ બે ચિત્રો વચ્ચેનો જે તફાવત છે ને, એ શરૂઆતથી જ આપણને હચમચાવી દે છે.
એટલે એ પેકોલા બ્રેડલવ જે મુખ્ય પાત્ર છે એના વિશે થોડું કહો ને.
પેકોલા બ્રેડલવ 11 વર્ષની શ્યામવર્ણી અશ્વેત છોકરી વાર્તાના કેન્દ્રમાં છે, પણ જાણે એનું હોવાપણું જ સતત નકારવામાં આવે છે. એની એક જ તીવ્ર બળકટ ઝંખના છે, ભૂરી આંખો મેળવવાની.
પણ એ માત્ર શારીરિક સુંદરતાની ઈચ્છા નથી એમ તમે કહેવા માંગો છો?
ના, જરાય નહીં. મોરિસન અહીં એ જ તો ઉજાગર કરે છે, જ્યારે સમાજ સતત શ્વેતતાને જ મૂલ્યવાન ગણાવે ત્યારે સૌથી ઊંડી ઝંખના ફક્ત સુંદર દેખાવાની નથી રહેતી, એ બની જાય છે માનવી સ્વીકૃતિની ઝંખના, પ્રેમ પામવાની ઝંખના. અને આ ઝંખના પેકોલાની ભૂરી આંખોની ઈચ્છામાં દુઃખદ રીતે મૂર્તિમંત થાય છે. એને લાગે છે કે જો મારી આંખું ભૂરી હશે તો દુનિયા મને અલગ રીતે જોશે, પ્રેમ કરશે.
અને આખી વાર્તા આપણને ક્લાઉડિયા મેક્ટિયરના દ્રષ્ટિકોણથી મળે છે, બરાબર? 9 વર્ષની છોકરી.
હા, ક્લાઉડિયા અને એની બહેન ફ્રીડા, એમનો પરિવાર પણ ગરીબ છે, પણ ત્યાં પ્રેમ છે, હૂંફ છે, એક પ્રકારની સ્થિરતા છે જે પેકોલાના જીવનમાં બિલકુલ નથી.
એટલે આ મેક્ટિર પરિવાર એક કમ્પેરિઝન માટે છે પેકોલાની સ્થિતિ સમજવા માટે.
બરાબર. ક્લાઉડિયા અને ફ્રીડાની જે સફર છે એ પેકોલાની ટ્રેજેડીથી છવાયેલી છે. એમની વયસ્કતા તરફની સફર પણ એના પડછાયામાં જ ચાલે છે.
અને પેલું શરૂઆતનું વાક્ય ક્લાઉડિયાનું, ક્વાયટ એઝ ઇટ્સ કેપ્ટ.
હા, ખૂબ સૂચક. ક્વાયટ એઝ ઇટ્સ કેપ્ટ, ધેર વર નો મેરીગોલ્સ ઇન ધ ફોલ ઓફ 1941. જાણે કોઈ ગુપ્ત વાત કહેવાતી હોય, 1941ના પાનખરમાં ગલગોટા ઉગ્યા નહોતા. આ માત્ર એક ફેક્ટ નથી, પણ આવનારા અકુદરતી અશુભ બનાવો અને આખા સમુદાયની જે નૈતિક નિષ્ફળતા છે એનો એક ગર્ભિત ઇશારો છે. જાણે કુદરત પણ સાથ નહોતી આપી રહી.
તો ચાલો આ પાત્રોની દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પેકોલા, જે કેન્દ્રમાં હોવા છતાં સતત હાસ્યામાં ધકેલાયેલી લાગે છે, એની આંતરિક સફર કેવી છે?
પેકોલાની સફર, એને હું તો ઉલટી સફર કહીશ. વિકાસની નહીં, પણ એક વ્યવસ્થિત વિનાશની. એ અત્યંત નિષ્ક્રિય પાત્ર છે. દુનિયા એના પર જે ક્રૂરતા વરસાવે છે એ બસ મૂંગા મોઢે સહન કરે છે. એ જાણે પોતાની જાતને અદૃશ્ય કરી દેવાનું શીખી ગઈ છે.
અદૃશ્ય કઈ રીતે?
જેથી કોઈ એને નોંધીને ઠેસ ન પહોંચાડે. એની એકમાત્ર પ્રેરણા, એકમાત્ર ઝંખના પ્રેમ અને સ્વીકૃતિની તીવ્ર ભૂખ છે. અને સમાજના સંદેશાઓએ ભૂલથી એને ભૂરી આંખો સાથે જોડી દીધી છે. માતા પિતા, શાળાના બાળકો, શિક્ષકો, આડોશપાડોશ, લગભગ દરેક તરફથી એને ઉપેક્ષા, તિરસ્કાર અને અપમાન જ મળે છે. અને આ બધું એના નાજુક અસ્તિત્વના ચૂરેચૂરા કરી નાખે છે. એનું જીવતર જાણે ધૂળધાળી થઈ જાય છે. છેવટે જ્યારે વાસ્તવિકતા સહન કરવી અસહ્ય બની જાય ત્યારે એ એક કાલ્પનિક દુનિયામાં સરી પડે છે. એ માની લે છે કે એની સૌથી મોટી ઈચ્છા ભૂરી આંખો મેળવવાની પૂરી થઈ ગઈ છે. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક મૃત્યુ જ છે.
અને એની સામે ક્લાઉડિયા અને ફ્રીડા, જે એ જ પરિસ્થિતિમાં ઉછરી રહી છે, છતાં એમનામાં એક જુદો જુસ્સો છે, ખાસ કરીને ક્લાઉડિયાનો પેલો ઢીંગલીઓ પ્રત્યેનો વ્યવહાર.
ચોક્કસપણે ક્લાઉડિયા અને ફ્રીડા પેકોલા માટે અરીસા જેવા છે, પણ એમાં પ્રતિબિંબ ઉલટું દેખાય છે. સમાન ગરીબી, સમાન જાતિવાદી વાતાવરણ, પણ એમનામાં એક પ્રકારનું આંતરિક બળ છે, આત્મસન્માન છે, પ્રતિકાર છે, જે પેકોલામાં નથી.
પેલી ઢીંગલીઓ તોડવાની વાત?
હા, જ્યારે એને ભેટમાં સફેદ ડીંગલીઓ મળે, જે તે સમયના શ્વેત સૌંદર્યના આદર્શનું પ્રતીક હતી, ત્યારે એ એને પ્રેમ નથી કરતી. એ એને તોડી નાખે છે, એના અંગો જુદા પાડે છે. જાણે પૂછતી હોય કે આમાં એવું તે શું ખાસ છે જેને બધા આટલું પૂજે છે.
બાળ સહજ પણ કેટલો શક્તિશાળી પ્રતિકાર કહેવાય.
બિલકુલ. ક્લાઉડિયા અને ફ્રીડાની સફર એટલે પેકોલાની દુર્ઘટનાના સાક્ષી બનવાની સફર. અને એ સાક્ષીભાવ એમનામાં એક કાયમી અપરાધબોધ છોડી જાય છે કે અમે પેકોલામે બચાવી ન શક્યા.
પેકોલાની આ દુર્દશામાં એના માતા પિતા ચોલી અને પોલી બ્રિડલવ, એમની શું ભૂમિકા છે? શું એમને માત્ર વિલન ગણી શકાય કે પછી એઓ પણ આજ સમાજના ભોગ બનેલા છે?
આજ તો મોરિસનની લેખન કળાની જટિલતા છે. ચોલી બ્રિડલવ પેકોલાનો પિતા, નિશંકપણે વાર્તાનો સૌથી ભયાનક અત્યાચાર કરનાર પાત્ર એ જ છે. પણ મોરિસન એને માત્ર એક રાક્ષસ તરીકે નથી ચિતરતા.
એના ભૂતકાળ વિશે પણ વાત આવે છે, ખરું ને?
હા, આપણને એના ભૂતકાળમાં લઈ જાય છે. નાનપણમાં માતા દ્વારા તરછોડાયેલો, કાકી પાસે ઉછરેલો, અને યુવાનીમાં એક અત્યંત આઘાતજનક, અપમાનજનક અનુભવ, જ્યારે બે શ્વેત શિકારીઓ એને બંદૂકની અણીએ એની પ્રેમિકા સાથે શારીરિક સંબંધ ચાલુ રાખવા મજબૂર કરે છે.
ઓહ,
આ અનુભવે એને તોડી નાખ્યો. એની પ્રેમ કરવાની, સ્નેહ વ્યક્ત કરવાની ક્ષમતાને વિકૃત કરી નાખી. એની સ્વતંત્રતા જવાબદારી વગરની બેલગામ બની ગઈ, અને એટલે જ અત્યંત ખતરનાક.
અને એનું પોતાની જ દીકરી પેકોલા પરનો અંતિમ અત્યાચાર, એ સમજવું ખરેખર ખૂબ મુશ્કેલ છે.
અત્યંત મુશ્કેલ અને અસ્વસ્થ કરનારું. મોરિસન એને કોઈ એક સીધા કારણથી નથી સમજાવતા, પણ દયા, ક્રોધ, પોતાની નજરમાં ખાલીખમ લાગતી દીકરીમાં કોઈક ભાવના જગાડવાની એક ભયાનક વિકૃત ઈચ્છા અને કદાચ પ્રેમની કોઈ ભ્રષ્ટ થયેલી સ્મૃતિ, આ બધાનું એક જટિલ ભયાવહ મિશ્રણ તરીકે એને રજૂ કરે છે.
પેલું વાક્ય, પ્રેમ ક્યારેય પ્રેમી કરતા સારો નથી હોતો.
બરાબર. લવ ઇઝ નેવર એની બેટર દેન ધ લવર. ચોલી જેવો તૂટેલો, ઘવાયેલો, વિકૃત હતો, એવી જ એની પ્રેમ વ્યક્ત કરવાની રીત પણ બની ગઈ, હિંસક અને વિનાશક. માનવ સ્વભાવના સૌથી અંધકારમય ખૂણાઓનું દર્શન કરાવે છે એ પાત્ર.
અને માતા પોલી બ્રિડલવ, એનું પાત્ર પણ એટલું જ જટિલ અને સમાજના દબાણોનું પરિણામ લાગે છે.
પોલી પણ એટલી જ ટ્રેજિક પાત્ર છે. શારીરિક ખોડ સાથે ઉછરી છે, પેલો વિકૃત પગ, અને આખી જિંદગી પોતાની જાતને કદરૂપી માનતી આવી છે. યુવાનીમાં હોલિવૂડની ફિલ્મોની પેલી રોમેન્ટિક કાલ્પનિક દુનિયામાં ખોવાઈને વાસ્તવિકતાથી ભાગવાનો પ્રયત્ન કરે છે.
અને પછી લગ્ન પછી
ઉત્તરમાં આવીને ગરીબી, જાતિવાદ, પતિનું વર્તન આ બધાથી હતાશ થઈને તે બે જગ્યાએ આશરો શોધે છે. એક તો કઠોળ દંભી ખ્રિસ્તી ધર્મમાં અને બીજું જે શ્વેત પરિવારમાં તે ઘરકામ કરે છે એમની વ્યવસ્થિત સાફ સુથરી દુનિયામાં.
અને દુઃખદ વાત એ છે કે એ પોતાની જ દીકરી સાથે કેવું વર્તન કરે છે.
હા, એ જ તો કરુણતા છે. પોલીનું પાત્ર દર્શાવે છે કે કેવી રીતે સામાજિક દબાણ અને સ્વધૃણા વ્યક્તિને પોતાના જ અસ્તિત્વ સામે કરી શકે છે. તેને શ્વેતતાની શ્રેષ્ઠતાના વિચારને એટલી હદે આત્મસાત કરી લીધો છે કે તે પોતાની જીજ દીકરી પેકોલાને એના શ્યામ વર્ણ માટે તિરસ્કારે છે, એની ઉપેક્ષા કરે છે.
જ્યારે પેલી શ્વેત બાળકી પર વહાલ વરસાવે છે,
બરાબર, પોતાની સ્વધૃણા તે પેકોલા પર ઠાલવીને જાણે પોતાની જાતને શ્વેત ધોરણોની નજીક લઈ જવા મથે છે.
આ મુખ્ય પાત્રો સિવાય બીજા કેટલાક પાત્રો પણ છે જે વાર્તાને વધુ ઘાટી બનાવે છે, જેમ કે મોરિન પીલ.
હા, મોરિન પીલ આછા રંગની ત્વચા અને મધ્યમ વર્ગીય પૃષ્ઠભૂમિને કારણે મળેલા વિશેષાધિકારોનો ઉપયોગ એ પેકોલાને નીચી દેખાડવા માટે કરે છે. એ સમુદાયની અંદરના રંગભેદ અને વર્ગભેદને ઉજાગર કરે છે.
અને પેલી ત્રણ વેશ્યાઓ,
ચીન, પોલેન્ડ અને મિસમેરી, સમાજ દ્વારા તિરસ્કૃત છે, પણ એઓ જ પેકોલા પ્રત્યે અણધારી સહાનુભૂતિ અને સ્વીકૃતિ દાખવે છે, જે સમાજના દંભ પર સીધો કટાક્ષ છે.
પછી જેરાલ્ડિન.
જેરાલ્ડિન જેવી મધ્યમ વર્ગીય અશ્વેત સ્ત્રી પોતાના સુઘડ જીવનમાંથી નિગરનેસ એટલે કે અશ્વેતપણાની બધી નિશાનીઓ જે તે હલકી ગણે છે એને દૂર કરવા મથે છે, અને પેકોલા જેવી ગરીબ અસ્તવ્યસ્ત છોકરીને ધિક્કારે છે.
અને છેલ્લે સોપેટોલ ચર્ચ.
સોપેટોલ ચર્ચ એક ઢોંગી શિકારી વૃત્તિનો માણસ આધ્યાત્મિક ગુરુ હોવાનો ડોળ કરે છે અને પેકોલાની ભૂરી આંખોની અંતિમ ભ્રામક આશાનો પોતાના વિકૃત આનંદ માટે લાભ ઉઠાવે છે.
બાપરે, આ બધા પાત્રો મળીને એક એવું જટિલ સામાજિક ચિત્ર ઊભું કરે છે જેમાં પેકોલા જેવી વ્યક્તિ માટે શ્વાસ લેવાની પણ જગ્યા નથી બચતી.
બરાબર,
વાર્તાનો પ્રવાહ ઋતુઓના ચક્ર પ્રમાણે આગળ વધે છે. પાનખર, શિયાળો, વસંત, ઉનાળો એ પણ સૂચક છે નહીં, કુદરતી ક્રમ અને આવનારા અકુદરતી બનાવ વચ્ચેનો વિરોધાભાસ.
હા, પાનખરમાં ચોલી દ્વારા ઘર સળગાવી દેવાયા પછી પેકોલા થોડા સમય માટે મેક્ટીર પરિવાર સાથે રહેવા આવે છે. અહીં આપણને બંને પરિવારો વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે.
મેક્ટીર પરિવારની હૂંફ અને બ્રિડલો પરિવારની શુષ્કતા.
બરાબર, આ જ સમયે ક્લાઉડિયા પેલી સફેદ ઢીંગલીઓ તોડે છે અને એક બહુ મહત્વની ઘટના બને છે. પેકોલાને પ્રથમ માસિક આવે છે, સ્ત્રીત્વ તરફનું પહેલું પગલું. પણ એ ક્ષણે એની માતા પોલીની પ્રતિક્રિયા અત્યંત ઠંડી, અણગમા ભરેલી, લગભગ હિંસક હોય છે.
માતૃત્વનો સંપૂર્ણ અભાવ.
હા, અને પોતાની દીકરીના અશ્વેત શરીર પ્રત્યેનો તિરસ્કાર, એનું દર્દનાક ચિત્ર. આ દરમિયાન પેલી ત્રણ વેશ્યાઓ જ પેકોલાને થોડી માનવીય હૂંફ અને સ્વીકૃતિ આપે છે.
શિયાળો આવતા પેકોલા પાછી પોતાના ઘરે ફરે છે અને ત્યાં પરિસ્થિતિ વધુ વણસે છે. અહીં આપણે બ્રિડલોફ પરિવારના આંતરિક કદરૂપાપણાને વધુ નજીકથી જોઈએ છીએ, ખરું?
હા, શિયાળામાં પેકોલા પોતાના પરિવાર પાસે પાછી ફરે છે, જેઓ હવે એક જૂની ત્યજી દેવાયેલી દુકાનમાં રહે છે. એ જગ્યા જ જાણે એમના તૂટેલા, હાંશિયામાં ધકેલાયેલા જીવનનું પ્રતીક છે. અહીં આપણે બ્રિડલોફ પરિવારની અંદરની ઝેરીલી ગતિશીલતા વધુ સ્પષ્ટ રીતે જોઈએ છીએ.
જાણે સમાજે સોંપેલી સૌથી કદરૂપા હોવાની ભૂમિકા સ્વીકારીને જીવતા હોય એમ.
કંઈક એવું જ. અહીં જ આપણને પોલીને ચોલીના દુઃખદ ભૂતકાળની વધુ વિગતો મળે છે, જે એમના વર્તમાન વર્તનને સમજવામાં મદદ કરે છે, પણ એને યોગ્ય નથી ઠેરવતી. શાળામાં, મહોલ્લામાં મોરિન પીલ અને જેરાલ્ડિન જેવા પાત્રો દ્વારા પેકોલાનો જે તિરસ્કાર થાય છે તે એના એકલવાયાપણાને વધુ ઘેરું બનાવે છે.
અને પછી આવે છે વસંત ઋતુ. સામાન્ય રીતે નવી શરૂઆત, નવા જીવનનું પ્રતીક. પણ અહીં
વસંત સૌથી ભયાનક અને દુઃખદ વળાંક લઈને આવે છે. વસંતમાં આ નવલકથા એની કરુણાંતિકની ચરમસીમાએ પહોંચે છે. ચોલી અને પોલી વચ્ચેના એક ભયંકર ઝઘડા પછી ચોલી અત્યંત ભાંગેલી, નશાની હાલતમાં પેકોલાને જુએ છે.
અને પછી
અને પછી જે બને છે તે માનવતાને શર્મસાર કરનારું છે. દયા, સ્વધૃણા, હિંસા, પ્રેમની વિકૃત સ્મૃતિઓ, આ બધાના એક ભયાનક અકલ્પનીય મિશ્રણમાં તે પોતાની જ 11 વર્ષની દીકરી પર બળાત્કાર કરે છે.
આ ઘટના પછી સમાજની પ્રતિક્રિયા કેવી હોય છે?
એટલી જ ઘૃણાસ્પદ. કોઈ પેકોલાની મદદે નથી આવતું, ઉલટાનું લોકો અફવાઓ ફેલાવે છે, પેકોલાને જ દોષી ઠેરવાનો પ્રયાસ કરે છે, જાણે પડ્યા પર પાટું મારતા હોય. પેકોલા ગર્ભવતી બને છે. ક્લાઉડિયા અને ફ્રીડા પોતાની બાળ સહજ શ્રદ્ધા અને કરુણાથી પ્રેરાઈને ગલગોટાના બીજ વાવે છે. એમને લાગે છે કે જો બીજ ઉગશે, ફૂલ ખીલશે, તો પેકોલાનું બાળક ચમત્કારિક રીતે બચી જશે. એમનો નિર્દોષ પણ વ્યર્થ પ્રયાસ.
પણ ઉનાળો એ બધી આશાઓ પર પાણી ફેરવી દે છે, અંતિમ પડદો પડે છે.
હા, ઉનાળામાં આ કરુણ કથાનો અંત આવે છે. પેકોલા ગર્ભવતી અને વાસ્તવિકતાથી વધુને વધુ દૂર સરી ગયેલી, ભ્રમણાઓમાં ડૂબેલી, પેલી ભૂરી આંખો મેળવવાની છેલ્લી આશા સાથે સોફેડ ચર્ચ પાસે જાય છે.
પેલો ઢોંગી માણસ,
હા, જે ધૂર્ત અને વિકૃત છે, તે પેકોલાની આ અત્યંત સંવેદનશીલ સ્થિતિનો લાભ ઉઠાવે છે. એક ક્રૂર શરત મૂકે છે. જો પેકોલા એના પાળેલા બીમાર કૂતરાને ઝેર આપી દે તો તે એને ભૂરી આંખો આપશે.
હે ભગવાન!
પેકોલા પોતાની ભ્રમણામાં આ ભયાનક કૃત્ય કરે છે, પણ એને ભૂરી આંખો નથી મળતી. એનું બાળક પણ અપરિપક્વ જન્મે છે અને મૃત્યુ પામે છે. ક્લાઉડિયા અને ફ્રીડાએ વાવેલા ગલગોટાના બીજ ક્યારે ઉગતા નથી. એ નિષ્ફળ જમીન અને નિષ્ફળ સમાજનું પ્રતીક બની રહે છે.
અને પેકોલાનો શું થાય છે?
સમાજ એનો સંપૂર્ણ બહિષ્કાર કરે છે. તે સંપૂર્ણપણે પાગલપણામાં સરી પડે છે. વાર્તાના અંતે આપણે એને કચરાના ઢગલા પાસે એકલી પોતાની સાથે જ વાતો કરતી જોઈએ છીએ, એક કાલ્પનિક મિત્ર સાથે, પોતાની સુંદર ભૂરી આંખો વિશે.
અને ક્લાઉડિયાના શબ્દો?
હા, ક્લાઉડિયાના પુખ્તવયના શબ્દો આખી ટ્રેજેડીનો સાર આપે છે. સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂકતા, તેના કદરૂપાપણા પર ઊભા રહીને અમે કેટલા સુંદર લાગતા હતા. અમારો બધો કચરો અમે તેના પર ઠાલવ્યો, અને આપણે બધા દોષિત છીએ.
આ ખરેખર અત્યંત હૃદયવિદારક કથા છે. આપણને ઘણા ગંભીર વિષયો પર વિચાર કરવા મજબૂર કરે છે. આ બધામાં સૌથી કેન્દ્રીય વિષય કયો ગણાવી શકાય?
મારા મતે તો નિશંકપણે આંતરિક જાતિવાદ અને શ્વેત સૌંદર્યના ધોરણોનો વિધ્વંસક પ્રભાવ આખી નવલકથાનો ધબકાર જ છે. પેકોલાની ભૂરી આંખોની ઝંકના એ માત્ર એક બાળકની ઈચ્છા નથી, એ તો એક આખા સમાજે એના મનમાં ઊંડે સુધી રોપી દીધેલું ઝેર છે.
પોલીનું વર્તન, જેરાલ્ડિનનો તિરસ્કાર,
હા, અને એની સામે ક્લાઉડિયાનો પેલો ઢીંગલીઓ પ્રત્યેનો વિરોધ, આ બધું એ જ દર્શાવે છે કે કેવી રીતે શાસક સંસ્કૃતિના સૌંદર્યના આદર્શો માત્ર બાહ્ય દમન નથી કરતા, પણ પીડિત સમુદાયના માનસમાં ઊંડે ઉતરીને સ્વધૃણા અને આંતરિક વિભાજન પેદા કરે છે.
જાણે મોરિસન કહેવા માગે છે કે જ્યારે સમાજ સતત કહે કે તમે કદરૂપા છો, ત્યારે અરીસામાં જોવાની જરૂર નથી રહેતી, એ અવાજ જ તમારું સત્ય બની જાય છે.
બરાબર.
અને આની સાથે જ પેલો નિર્દોષતાના વિનાશનો મુદ્દો પણ જોડાયેલો છે. દુનિયા, સમાજ, પરિવાર બાળકોનું રક્ષણ કરવામાં કેવી રીતે નિષ્ફળ જાય છે એનું આ ભયાવહ ચિત્ર છે.
ચોક્કસ, પેકોલા આ નિષ્ફળતાનો સૌથી કરુણ ભોગ બને છે, પણ ક્લાઉડિયા અને ફ્રીડા પણ સાક્ષી બનીને પોતાની નિર્દોષતા ગુમાવે છે. અને અહીં પેલું જાતિ, વર્ગ અને લિંગનું ઇન્ટરસેક્શન, એ પણ બહુ મહત્વનું છે.
પેકોલા ગરીબ છે, અશ્વેત છે અને છોકરી છે.
હા, સમાજના અધિક્રમમાં સૌથી નીચે, એટલે અત્યંત સંવેદનશીલ અને શક્તિહીન. એના પર થતા અત્યાચારો, આ ત્રણેય પરિબળો જાતિ, વર્ગ, લિંગના દમનનું એકીકૃત પરિણામ છે.
વ્યક્તિગત ક્રૂરતા તો છે જ, પણ તમે સામુદાયિક નિષ્ફળતા અને બલીનો બકરો બનાવવાની વૃત્તિ પર પણ ભાર મૂક્યો. એ પણ મુખ્ય વિચાર છે, ખરું ને?
અત્યંત મહત્વનો. મોરિસન સ્પષ્ટ કરે છે કે પેકોલાનો વિનાશ માત્ર ચોલી કે પોલી જેવા વ્યક્તિઓના કારણે નથી થયો. આખા સમુદાયની ઉદાસીનતા, પૂર્વગ્રહો, અફવાહો, મદદ કરવાની અનિચ્છા,
આ બધું મળીને એના વિનાશમાં ભાગીદાર બને છે.
હા, પેકોલાને બલીનો બકરો બનાવીને સમુદાયના બીજા સભ્યો પોતાની અસલામતીઓ, નિષ્ફળતાઓ, સ્વધૃણા, એ બધું એના પર ઠાલવીને ક્ષણિક રાહત અનુભવે છે. પોતાની જાતને સ્વચ્છ અને સુંદર માની લે છે.
ક્લાઉડિયાના શબ્દો ફરી યાદ આવે છે. આપણે બધા તેના પર પોતાને સાફ કર્યા પછી કેટલું સ્વસ્થ અનુભવતા હતા.
બરાબર. અને ગલગોટાનું ન ઉગવું એ માત્ર એક ઘટના નથી, પણ આ બિનઉપજાઉ પ્રેમ અને કરુણા વગરના સામુદાયિક વાતાવરણનું જ પ્રતીક છે.
અને છેલ્લે પેલું દ્રષ્ટિ જોવું અને અંધત્વનો વિષય, એ પણ આખી નવલકથામાં વણાયેલો છે.
હા, પેકોલા ઈચ્છે છે કે દુનિયા એને અલગ દ્રષ્ટિથી જુએ, પ્રેમથી જુએ. અંતે એક વિકૃત દ્રષ્ટિ મેળવે છે. એની કાલ્પનિક ભૂરી આંખો પણ વાસ્તવિકતા પ્રત્યે સંપૂર્ણપણે અંધ બની જાય છે.
જ્યારે બીજી તરફ જે સમાજ એની તરફ જુએ છે,
એ એની પીડા પ્રત્યે, પોતાની ક્રૂરતા પ્રત્યે, પોતાની સામૂહિક જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે અંધ છે. આ એક એવી વક્રતા છે જે હૃદય છીરી નાખે છે.
ખરેખર ધ બ્લુએસ્ટ આઈ એક એવી નવલકથા છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી આપણા મન પર છવાયેલી રહે છે. તે સુંદરતા, મૂલ્ય અને માનવીય ગરિમા વિશેના આપણા ખ્યાલોને પડકારે છે.
અને આ વાર્તા દર્દનાક રીતે યાદ અપાવે છે કે સામાજિક ઉદાસીનતા અને પૂર્વગ્રહ કેવી રીતે એક નિર્દોષ જીવનને કચડી શકે છે, એનું જીવતર ધૂળધાણી કરી શકે છે.
અને તે આપણને સુંદરતા, સ્વમૂલ્ય અને સમુદાયની જવાબદારી વિશે ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. એ સમજાવતા કે વ્યક્તિગત ઘા સામાજિક માળખાથી અલિપ્ત નથી.
બરાબર.
મોરિસને આ વાર્તા દાયકાઓ પહેલાં લખી, પણ શું આજે પણ આપણા સમાજમાં કદાચ વધુ સૂક્ષ્મ રીતે સૌંદર્યના ચોક્કસ માપદંડો દ્વારા કોણ મૂલ્યવાન છે અને કોણ નથી તે નક્કી નથી થઈ રહ્યું? આ બ્લુએસ્ટ આઈની ઝંખના ક્યાંક આપણામાં પણ છુપાયેલી તો નથી? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.